તારીખ 3/8/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 793-797 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 393.
આજે તારીખ 3/8/1992 સોમવાર શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ
સમ્યક દ્રષ્ટિ અભક્ષ આહાર કરે એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવવા યોગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈએ દ્રષ્ટાંત ગ્રહણ કરી જીવે શુભ પરિણામની હાનિ કરવા જોઈએ છે. શું કહ્યું? સિદ્ધાંતિક વાત જુદી છે અને સિદ્ધાંતને મિથ્યાદ્રષ્ટિથી કઈ રીતે સમજે એ વાત જુદી છે. ઉત્તરમાં સૂક્ષ્મતા શું છે કે સિદ્ધાંતિક દ્રષ્ટિએ સમ્યક દ્રષ્ટિ દ્વારા કોઈ અભક્ષ આહારનું ગ્રહણ થયું હોય તો એનું સમ્યક દર્શન મળતું નથી, છૂટતું નથી. અભક્ષ આહારનો અભિપ્રાય તો કોઈ મુમુક્ષુને પણ ન હોય તો સમ્યક દ્રષ્ટિને તો હોવાનો પ્રશ્ન અને તેથી મુમુક્ષુ પણ અભક્ષ આહાર ન કરે તો સમ્યક દ્રષ્ટિ પણ અભક્ષ આહાર ન જ કરે. આ તો એક સામાન્ય બુદ્ધિથી સમજી શકાય એવો વિષય છે. પણ પ્રથમ એટલે પહેલી વાત એ છે કે આ પ્રશ્નથી કોઈ એક દ્રષ્ટાંત ગ્રહણ કરીને, એટલે કોઈ એક વ્યક્તિ વિશેષનો દ્રષ્ટાંત કોઈ ગ્રહણ કરે કે જો સમ્યક દ્રષ્ટિ અભક્ષ આહાર ન કરતા હોય તો ફલાણા સમ્યક દ્રષ્ટિએ ફલાણી વખતે ફલાણો આહાર ગ્રહણ કર્યો એનું શું? એવું દ્રષ્ટાંત ગ્રહણ કરીને તો પછી અમને પણ વાંધો ન હોવો જોઈએ. એને વાંધો નથી તો બીજાને વાંધો હોવો ન જોઈએ. તમે એમ કહો કે એમને વાંધો નહીં તો પછી બીજાને શા માટે વાંધો? આ તો સિદ્ધાંતિક વાત થઈ ગઈ. શું કહે છે કે એવી રીતે કોઈ દ્રષ્ટાંત ગ્રહણ કરીને કે કોઈ વ્યક્તિનું આલંબન લઈને જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવી છે, એમાં તો પોતાને નુકસાન છે કે એવી રીતે કોઈ નો આધાર પકડાય
નહીં.
આમ તો કેવી રીતે ઉત્તર આપે છે? સિદ્ધાંત અપેક્ષાએ કરી શકાય પણ છતાં કરવું ન જોઈએ એમ ઉત્તર નથી દેતા. આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ એક વ્યક્તિનું દ્રષ્ટાંત ગ્રહણ કરીને જો પહેલા તમે એક દ્રષ્ટાંત ગ્રહણ કરો, પ્રથમ એટલે એના ઉપર તમારું વજન જાય, એનું નામ પ્રથમ છે. પહેલા તો એમ કે જો કરી શકે એમ હોય પહેલા તો પછી કોઈને વાંધો આવવો જોઈએ, બધાને છૂટ રહેવી જોઈએ. એ તો શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવું છે. આવી ઘણી વાતો છે. જેમ કે શાસ્ત્રમાં કથાનો યુગમાં એ વાત આવે છે કે ચક્રવર્તીને આટલો વૈભવ હોય છે અને છતાં એ સમ્યક દ્રષ્ટિ હોય છે. સંઘવાદારણ્યમાંથી કોઈ પણ મરી જાય એટલે તરત એને એ માદા ઉભા એમાંથી બીજું લગ્ન કર્યું અને હજારો વાણી હોય તો કોઈ વાતો ઉતરાવ કરી રોજ લગ્ન કરવાના દિવસ આવે. કેમ કે એને પુણ્યનો યોગ એવો છે કે તે ઓછી સંખ્યા એને ન હોય. તો એ દ્રષ્ટાંત ગ્રહણ કરીને એનું આલંબન લેવું છે, શું કરવું છે? એનાથી વિભાવને પોષવો છે, રાગને પોષવો છે, શું કરવું છે? જો એ પોષણનો અભિપ્રાય થઈ જાય તો આખો અભિપ્રાય એટલો વિપરીત થાય કે જે પૂર્ણ શુદ્ધતાનો અભિપ્રાય છે એની વિરુદ્ધ દોષ ગ્રહણનો અભિપ્રાય ઉત્પન્ન થાય, શું પરિસ્થિતિ થાય? દોષને ગ્રહણ કરવા જોઈએ એવો અભિપ્રાય એમાંથી બંધાઈ જાય. માટે કોઈ પણ વાતને કેવી રીતે ગ્રહણ કરવી આ પણ એ ગુરુગમનો વિષય છે. એ દરેકને પોતાની મેળે સમજાય એવો વિષય નથી. એક જ વાત હોય, કોઈ કોઈ દૃષ્ટિકોણથી એને મૂલવે છે, કોઈ બીજા દૃષ્ટિકોણથી એને ખતવણી કરે છે, કોઈ બીજા દૃષ્ટિકોણથી એનું મૂલ્યાંકન કરે છે. હવે એ સાચું મૂલ્યાંકન કર્યું તો ત્યાં જે સમ્યક્ત્વ છે, સમ્યક દ્રષ્ટિકોણ છે, એ અહીંયા એની કિંમત છે. કે કોઈ પણ વાતનું સાચું મૂલ્યાંકન થાય અને એ સાચું મૂલ્યાંકન થવા માટે સમ્યક દ્રષ્ટિ પાસે મૂળ દોષને યથાર્થપણે જાણવાની મધ્યસ્થતાવાળી મતિ અથવા બુદ્ધિ છે. માટે એનાથી ભૂલ નથી થતી. સમ્યક દ્રષ્ટિના અભિપ્રાય ઉપર કેમ આધાર રાખવામાં આવે છે કે જ્ઞાની શું કહે છે આ બાબતમાં? જ્ઞાની કહે છે આપણે સ્વીકારો, એ એટલા માટે એમના અભિપ્રાયને સ્વીકારવામાં આવે છે કે એમનામાં મધ્યસ્થતા છે, ગુણ દોષને જોવાની મધ્યસ્થ દ્રષ્ટિ છે. પક્ષપાત વિના એ ગુણને ગુણ કરી છે અને દોષને અવદોષ તરીકે જોઈ શકે છે. જ્યારે મધ્યસ્થતા ન હોય ત્યારે ગુણને દોષ જોવાય ને દોષને ગુણ જોવાય. કેમ કે કેટલાક ગુણ દોષનો વિષય જ એટલો પાતળી ભેદ રેખાવાળો છે કે આ ગુણ છે કે દોષ છે એમાં ગોઠું ખાય છે માણસ. આવી એક પરિસ્થિતિ પણ છે. એ તો આપણે ઘણીવાર થાય છે કે આને ગુણ કહેવો કે આને દોષ કહેવો અને ભેદ રેખા શું છે. તો અહીંયા જે સમતોલ જ્ઞાન છે, સંતુલન ગુમાવ્યા વગરનું જ્ઞાન છે, પક્ષપાત વગરનું જ્ઞાન છે, મધ્યસ્થ જ્ઞાન છે, એનો અહીંયા પરિણમવાનો અધિકાર એવો સુંદર છે કે યથાર્થ નિર્ણય છે, અયથાર્થ નિર્ણય આ એક વિશેષતા છે અન્ય જ્ઞાન. સંકલ્પ આવે છે, સંકલ્પ હિંસા પછી પુષ્પ પાખડી જ્યાં દુભાઈ જીનવર ની ત્યાં યુદ્ધ કરવા જાય, પંચેન્દ્રિય નો ઘાત થાય, ન બેસે એવી વાત છે. પોતે કાંઈ ને કાંઈ અભિપ્રાય બાંધીને પૂર્વગ્રહમાં ઉભો છે, બરાબર છે. કોઈ પણ જીવ પોતે કોઈને કોઈ અભિપ્રાય બાંધીને એ અભિપ્રાયના પૂર્વગ્રહમાં ઉભો છે. હવે એ અભિપ્રાય વિરુદ્ધ સામે કોઈ વાત આવે છે ત્યારે મોટાભાગના જીવો પોતાના અભિપ્રાય વિચારે છે, એ વાતને અનુસરે છે. એક મધ્યસ્થ જીવો અને સમ્યક દ્રષ્ટિ જીવો મોક્ષમાં પણ જેને મધ્યસ્થતા અને સરળતા પ્રાપ્ત છે એવા જીવો અને એક સમ્યક દ્રષ્ટિ જીવો મધ્યસ્થ થઈને કરે સમર્પણ વિચારીએ, એના ગુણદોષને વિચારીએ અને એમાં કયું વધારે યોગ્ય છે આપણે વિચારીએ. સમ્યક દ્રષ્ટિના શ્રદ્ધા જ્ઞાન ઉપર વજન જવું જોઈએ મુમુક્ષુને. એ સમ્યક દ્રષ્ટિનો જે કોઈ ચારિત્રમોહનો દોષ છે એના ઉપર વજન જવું જોઈએ. જોવાનો દૃષ્ટિકોણ કઈ રીતનો હોવો જોઈએ અને એનો આધાર લઈને પોતે દોષ કરવો કે પોતે નિર્દોષતાનું જે ધ્યેય બાંધ્યું છે એને અનુસરવું, જો ધ્યેય બરાબર બાંધ્યું હોય તો ભૂલ ન થાય. મારે તો નિર્દોષ થતી હોય, કોઈ પણ વાતમાંથી નિર્દોષતા કેવી રીતે પ્રાપ્ત થાય અને રાગદ્વેષ મોહ ઘટે કેવી રીતે, એટલું મારે જોવાનું છે. મારો હેતુ સત્વાય છે કે મારો હેતુ નથી સત્વાતો, આમ જોવાનું. વિચારવાની જે પદ્ધતિ છે એમાં મધ્યસ્થાનો બહુ મોટો અધિકાર છે અથવા મોટો રોલ છે. બહુ વિચિક્ષણતાથી ઉપર આપે છે. સમ્યક દ્રષ્ટિએ વૃક્ષ આહાર કરે કે એ પ્રશ્નોમાં એ પ્રશ્નોનો હેતુ વિચારવાથી એમ જણાવવા યોગ્ય છે. એટલે હવે હું શું છે કે હેતુ વાતથી ઉત્તર આપું છું. હું તમારા પ્રશ્નનો સીધો ઉત્તર નથી આપતો, પણ પ્રશ્નને માં કયો હેતુ સિદ્ધ થાય ને કયો હેતુ સિદ્ધ ન થાય એ હેતુની પ્રધાનતાથી હવે હું ઉત્તર આપું છું. બાર અંગમાં તો હેતુવાદ નામનું એક અંગ છે. શું? બાર અંગની અંદર હેતુવાદ નામનું એક અંગ છે. એમાં હેતુ એટલે અભિપ્રાય અનુસાર કેવી રીતે ક્યાં ક્યાં કયા કયા પ્રકારમાં કેવા કેવા પ્રસંગમાં કઈ કઈ રીતે એને જોવું જોઈએ, હેતુના દ્રષ્ટિકોણની અંદર શું હોવો જોઈએ, એવો ભગવાને જીવવાણીમાં દિવ્યમાં વિસ્તાર કરેલો છે. અને એની રચના ગણધરદેવે કરી. હેતુવાદનો પ્રકાર છે અને અંદર જે ઉપરનો પ્રકાર છે એ હેતુવાદનો છે. કે એનો હેતુ વિચારવાથી જણાવવા યોગ્ય છે કે પ્રથમ એટલે પહેલા તો પ્રશ્નમાં કોઈ એક દ્રષ્ટાંત ગ્રહણ કરીને એ પ્રશ્નના ઉત્તરમાં, પ્રશ્નમાં એટલે પ્રશ્નના ઉત્તરમાં કોઈ એક જીવનો દ્રષ્ટાંત પકડીને જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા યોગ્ય છે. જો દ્રષ્ટાંત પકડવામાં આવે એટલે કે એ દ્રષ્ટાંતનું અવલંબન લેવામાં આવે તો એ જીવને શુદ્ધતાની હાનિ થાય, એટલે કે એને દોષ આવી પડે, એનો દર્શન મોહ વધે અને એને દોષ ગ્રહણ થાય, એને ગુણ ગ્રહણ ન થાય. આમ કે મતિના અસ્થિરપણાથી જીવ પરિણામનો વિચાર નથી કરી શકતો. જીવને મતિનું અસ્થિરપણું છે અથવા તો જીવને મતિનો વિપર્યાસ પણ છે, આ બંને દોષ છે. અસ્થિરપણું છે, ચંચળતા છે, એટલે ઉતાવળથી વિચારી લે છે. તે સમય દ્રષ્ટિ આહાર કરે છે, આહાર કરતો સમય દ્રષ્ટિ હોય ને વક્ષ આહાર કરે જ નહીં. સમય દ્રષ્ટિ કદાચ કોઈ સમય દ્રષ્ટિ વક્ષ આહાર કરે એ સમય દ્રષ્ટિ હોય છે. જાઓ એટલા બધા અસ્થિર થવાની જરૂર કેવી કેવી વાત આવે. 39 નું કલકત્તા આવ્યો ને તો એને ત્યાં થયેલો હતો. લક્ષ્મણજીએ 6 મહિના, લક્ષ્મણજી નો દેહ 6 મહિના, રામચંદ્રજીએ અમે રાખ્યો ત્યારે શું થયું હતું? 24 કલાક નો બાદ લ્યો છે તો 6 મહિના સુધી વ્રત કલ્યો રાખ્યો છે એનું શું થયું? રામચંદ્રજી સમય દ્રષ્ટિ હતા કે નહીં તો શંકા કરી શકાય એવું નથી. સાહેબ સમય દ્રષ્ટિ હતા, જોખમ હોય ને તો અત્યારે ગરબા ઘણા મારે છે. ચોખમ હોય ત્યારે વીવું જાય, પથ્થો આવી જાય અને વીવું જાય એનું અને તેની શંકા અવકાશ નથી. સાહેબ સમ્યત્વ હોય ત્યાં એ શંકા કરવાનો અવકાશ જ નથી. સત્તાવન માણસને ટૂંકા આવે છે, આ આમ દોષ થાય કે નહીં આવો દોષ થાય કે નહીં, અહીંયા આવો દોષ થાય કે નહીં. મારે શું વિચારવું જોઈએ, પ્રથમ મારે શું વિચારવા યોગ્ય છે એ જીવ ને ખબર નથી. આ એટલા માટે એને સત્પુરુષ ના શરણમાં મૂક્યો છે. એને ખબર નથી કે મારે વિચારવું પણ કેવી રીતે, ન વિચારવું પણ કેવી રીતે. એટલે મતિની અસ્થિરતા પણાથી જલ્દી જે ઉતાવળો થઈ જાય છે, શું કરે છે અસ્થિર એટલે એકદમ ઉતાવળો થઈને જજમેન્ટ માંગી લે છે, આમ આવવું જોઈએ ને આમ ન આવવું જોઈએ. ધર્મના પ્રસંગોમાં અવરોધપ્રાય ઉપાય તો એમાં બહુ મોટી જવાબદારી છે, નાની સુની જવાબદારી નથી. એ ગંભીરતાનો ખ્યાલ નથી. એટલે હક લઈને પોતાનો અભિપ્રાય આપી દે, આમ થવું જોઈએ આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ આમ ક્યાંય ન ક્યાંય જોઈએ ખબર પડશે. મતિના અસ્થિરપણાથી જીવ નામનો વિચાર નથી કરી શકતો. પરિણામ એટલે રિઝલ્ટ, અહીંયા પરિણામ એટલે પર્યાય નહીં. અહીંયા તો કે હું ઉતાવળે અસ્થિરતાથી જે કાંઈ મારો અભિપ્રાય વ્યક્ત કરીશ, મારા પરિણામને હું નક્કી કરીશ કે આમ થવું જોઈએ, નિશ્ચય કરીશ, તો એનું ફળ શું આવશે એની એને પોતાને ખબર નથી. એમ કેમ શ્રેણીકાદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કોઈ એક ગ્રંથમાં જણાવી છે, પણ તે કોઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી. તેમ એ વાત યથાર્થ એમ જ છે તેમ પણ લખું છું કે આ શ્રેણી મહારાજા તો જૈન દર્શનના પુરાણ સિવાય તો બીજે ક્યાંય નથી. શ્રેણી મહારાજાનો ઇતિહાસ તો જૈનોના પુરાણમાં આવે, બીજે ક્યાંય તો આવે નહીં. તો કે શ્રેણીક આદિના સંબંધમાં આદિમાં બીજા કોઈ કોઈ પણ હશે, હો કોઈ સ્થળે એક એવી વાત છે કે એમને આવો આહાર લીધો, એ અભક્ષ હતો, ભક્ષ નહોતો એમ કે. તો કોઈ એક ગ્રંથમાં એવી વાત જણાવી છે, તો એવી વાત જણાવી છે માટે એ પ્રવૃત્તિ કરવી એમ હોય શકે ખાસ કરીને પીતાંબર શાસ્ત્રોની અંદર આચારની શિથિરતાના ઘણા સિદ્ધાંતોનું પ્રતિપાદન છે. મુનિઓના આહાર, શ્રાવકોના આહાર અને બીજી જે વર્તના છે એમાં ઘણી શિથિલતાનું પોષણ થયું છે. કેમ કે આખો સંપ્રદાય શિથિલતામાંથી ઉત્પન્ન થયેલો સંપ્રદાય છે, એટલે એમણે જે સંપૂર્ણ સિદ્ધાંતો રચાય એમાં શિથિલતાનું પોષણ થાય એવી ઘણી સિદ્ધાંતો મૂળના શાસ્ત્રના નામે, ધર્મપૂર્વના નામે જોતા છે. શું કે છે કે એ પ્રવૃત્તિ કરવા અર્થે એ વાત જણાવી નથી, તેમ એ વાત યથાર્થ છે એમ પણ અમે માનતા નથી. ભલે શાસ્ત્રમાં લખ્યું હોય એના પુરાણમાં, એ વાતની યથાર્થતા અમે માનતા નથી. હવે કહે છે કે સમ્યક દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિ પુરુષને, પુરુષના માત્રમાં સમ્યક દ્રષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું, તો પણ સમ્યક દર્શન આવ્યા પછી ન ગમે તો વધારેમાં વધારે 15 ભવે મોક્ષ પામે એવું સમ્યક દર્શનનું બળ છે એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં હેતુથી જવાબ આપે છે. તો કે સમ્યક દ્રષ્ટિ જીવ હોય, અલ્પમાત્ર વ્રત ન હોય, કે રોજ નવકાર એક વખત નવકાર બોલવો, નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું એટલી પ્રતિજ્ઞાના લીધી હોય, તો પણ સમ્યક દર્શનનું બળ એવું છે કે જો એ સમ્યક દર્શન ઉત્પન્ન થયા પછી પાછું નિચાત્મમાં ન આવે તો એ પંદર ભાવે મુખમાં વધુ બાબત એને પંદર ભાવથી કોઈનો ભાવ ન થાય. એવી જે વાત લીધી છે એમાં પંદર ભાવ થવામાં એના ચારિત્ર દોષના અનેક પ્રકારો કારણ હોય છે ભાવ ભગવાન પર થવામાં. તો એ વાત દર્શાવવાનો હેતુ હોય એના બદલે એ વાત કરીએ તો વાંધો નહીં. સમ્યક દ્રષ્ટિ પણ એમ કરે છે માટે આપણે પણ વાંધો નહીં એમ આલંબન લેવાના હેતુ એ બીજા રૂપમાં એ વાત ન લીધેલી. ક્યારે પણ કોઈ પણ વાતને દોષની ઉત્પત્તિ થાય એવા કારણથી અંગીકાર કરવી નહીં. બહુ સીધે સીધી વાત એ છે જો જીવ મુમુક્ષુ હોય અને માત્ર મોક્ષ અભિલાષ હોય એટલે પૂર્ણ શુદ્ધતા જેને પ્રાપ્ત કરવી છે એને તો શુદ્ધતા થાય એ જ રીતે બધી વાતને અંગીકાર કરવી. એને તો શુદ્ધતા થાય એ રીતે બધી વાતને અંગીકાર કરવી પણ ક્યાંય દોષ વધે એ વાતને એ દ્રષ્ટિકોણથી એ હેતુથી ક્યારે પણ વિચારવી પણ નહીં અંગીકાર કરવી પણ એટલા માટે જેમ ભૂલતો નથી. એ બરાબર છે એ ભૂલતો નથી કેમ કે ઘણા એવા અટપટા પ્રસંગો ઇતિહાસના પ્રસંગો સામે આવે છે તો પછી આનું શું અને આમ થયું તો એનું શું. હવે એની પેલી આમ થયું તો નોટિસ નહીં ક્યાં ખબર છે પણ કોકે લખી માર્યું ત્યારે એક વાત બની ને ત્રણ જણા ત્રણ વાત જુદી જુદી કરે. હજી વર્તમાનમાં પ્રસંગ બન્યો હોય ને એક વાત તો પાંચ જણને પૂછે તો પાંચેયની વાતમાં થોડો થોડો ફેર આવે તો પછી હજારો કે સેંકડો વર્ષ પહેલા બન્યું હોય એ વાત એમ જ લખાણી હોય એ કેવી રીતે માનવું. માટે આપણે શું માનવું કે આપણે શું વિચારવું આપણે એમ માનવું આપણે એમ વિચારવું કે મારા આત્માને ગુમ થાય કે દોષ થાય મારો ધ્યેય છે એને અનુસરીને મારે વિચારવાનું છે. મારા ધ્યેયથી વિરુદ્ધ જઈને મારે કઈ વિચારવું નથી. આ એક જો લક્ષ્ય હોય પૂર્ણતાનો તો જીવ બચી જાય. એક સિદ્ધાંતમાં કેટલું બધું ભર્યું છે રહસ્ય કેટલું ભર્યું છે ગુરુદેવે એક સિદ્ધાંત આપ્યો છે પણ રહસ્ય કેટલું ભર્યું છે બચાવી લીધું જીવને બચાવી લીધું છે. એને બીજા રૂપમાં ન લીધી સત્પુરુષની વાણી જુઓ એના ઉપર ચોખ્ખો સિદ્ધાંત આપી દઈએ છે કે સત્પુરુષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે એવો સિદ્ધાંત મૂકી દીધો. આજે કોઈ પણ સત્પુરુષની વાણી ચારે અનુયોગમાંથી કોઈ વાત ચાલતી હોય તો એને વિષય કષાયનું અનુમોદન કરવાનો કાંઈ પણ વાત અંદર હોય નહીં કે રાગદ્વેષને પોષણ થાય એવી કોઈ વાત કેમ કે કહેનાર આત્માને રાગદ્વેષની અરુચિ છે સ્વભાવની રુચિ છે નિર્દોષ પવિત્ર સ્વભાવની રુચિ છે એટલે સ્વભાવને પોષણ મળે ગુણને પોષણ મળે એવી વાત હોય છે. એમાંથી દોષને પોષણ મળે એવી વાત કાઢવી એ મતિનો વિપર્યાસ છે બીજું કાંઈ નથી. અને એમાં વિષય કષાયનું અનુમોદન પણ હોય શકે નહીં. પોષણથી રહિત હોય છે એવો નિશ્ચય રાખવો એવો નિશ્ચય એ નિર્ણયમાં ક્યારે ફેરફાર કરવો નહીં. પુરુષની વાણી છે એમાં વિષય કષાય પોષવાની વાત હોય શકે એમાં રાગ દ્વેષને પોષવાની કે અનુમોદન કરવાની વાત હોય શકે. આ સીધી વાત ચોખ્ખી વાત તો આ એવો નિશ્ચય રાખવો અને ગમે તેને પ્રસંગે કોઈ પણ વાત સામે આવે કોઈ પ્રસંગે તે જ દ્રષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે. તેજ દ્રષ્ટિથી વિચારવું યોગ્ય છે, બીજી દ્રષ્ટિથી વિચારવું જરા પણ યોગ્ય બહુ સારું માર્ગદર્શન. પરદ્રવ ને પ્રધાનતા આપીને પરદ્રવ કઈ પણ લાભ નુકસાન કરે છે એવો સિદ્ધાંત સ્વીકારીને તમે વિતરાગતા કેવી રીતે લાવશો? વિતરાગતા તો એક એવી દશા છે કે જે અસંગપણામાં રહેલી દશા છે. તો સંગ નિમિત્ત પરસંગ છે, નિમિત્ત છે એ પરસંગ છે. અસંગ થવું છે ને પરસંગ નો સિદ્ધાંત સ્વીકારવો છે કે નહીં એ તો હોવું જ જોઈએ, એના તો વગેરે હાલે જ નહીં. શાસ્ત્ર માં તો પોતાને પોતાના અભિપ્રાય નું પોષણ થાય એવી વાતો તમને મળી રહેશે કઈ ને કઈ. તમારા વિપરીત દ્રષ્ટિકોણ ને લઈને તમે એમ લઈ જશો એ વાત નહીં, એમ વાત નહીં હોય તો લઈ જશો એનું શું કરશો. માટે હેતુની વાત મુખ્ય છે. વિચાર કરવાની અંદર, નિર્ણય કરવાની અંદર તમારો હેતુ શું છે? કોઈ પણ કાર્ય કરવા પાછળ તમારો હેતુ શું છે આ જોવાનું છે. જો હેતુ શુદ્ધ હોય તો એ વાત નિર્દોષ છે, હેતુ મળી હોય તો એ વાત સારી દેખાતી હોય તો પણ ખરેખર સારી. આપણે આ સામાનો અભિપ્રાય કેમ પહેલા સમજીએ છીએ? એમાં હેતુ રહેલો છે, અભિપ્રાયમાં હેતુ રહેલો છે. આમ શ્રી ડુંગરાદિ મુમુક્ષુને યથાયુ કે હાલ ડુંગર કઈ વાંચે છે તે લક્ષણ ડુંગરભાઈ ની સંભાળ પાછળ છે. સુભાગભાઈ ના મિત્ર હતા એ દાવે પણ એમને કરુણા દ્રષ્ટિ ખબર અંતર પૂછા. બીજો 794 નો પત્ર છે એ મણીલાલ સુભાગભાઈ, એ પણ સુભાગભાઈ ના પુત્ર ઉપર માત્ર પત્ર છે. બીજે દિવસે લખેલો છે, ખૂબ જ શ્રાવણ સુધી મને લખે. આ શ્રાવણ વન એક મેં લખે 95 વર્ષ ક્યાં 47 અને 5 53 5 ઓછા. પ્રથમ એક કાગળ મળ્યો હતો, બીજો કાગળ ઘણા મળ્યો છે. એમના પુત્રોએ પણ ઉપાડુદેવ સાથે પત્ર વ્યવહાર ચાલુ રાખ્યો છે એમ આ પુત્રોથી જણાય. આર્ય સ્વભાવનો સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોય તો ઘણો ઉપકાર થાત. એમનું આયુષ્ય પૂરું થઈ ગયું પણ જો એમનો સમાગમ તમને રહ્યો હોય, પણ સમાગમ કરવાની બુદ્ધિ એ સમાગમ થયો હોય તો બાપ દીકરાના દ્રષ્ટિકોણથી સમાગમ કઈ શકો નથી. મુમુક્ષુતાની દ્રષ્ટિએ વિચારું આર્ય સ્વભાવનો સમાગમ વિશેષ વખત આપણે એના પિતા શ્રી છે. કોઈ વાર એવું હોય કે ઘરમાં પુત્રની યોગ્યતા વધારે હોય, પિતા કરતા પુત્રની યોગ્યતા વધારે હોય. પણ જો દ્રષ્ટિ એમ હોય કે અમારો દીકરો છે તો એના ગુણને પોતાને ગુણ થવા અર્થે નગરમાં આવે નહીં કે એ સંબંધીનો એને લાભ ન થાય. એમ કોઈ પણ સંબંધ હોય, ભાઈ હોય, પતિ હોય, પત્ની હોય, પિતા હોય, પુત્ર હોય, ગમે તે વ્યવહારિક સંબંધમાં સગાઈ થતી હોય, પણ મુમુક્ષુપણામાં એ વાત ભૂલી જવી જોઈએ. જ્યારે આપણે આત્મહિતનો વિચાર કરવા બેઠા છીએ ત્યારે એ પણ એક મુમુક્ષુ આત્મા છે, હું પણ એક મુમુક્ષુ આત્મા છું. અને સમાગમ સત્સમાગમ કરવાનો આ પ્રસંગ છે, આપણે બીજો પ્રસંગ આ એમ વિચારવું જોઈએ. દીકરો છે એમ વિચાર ન કરતા જાય છે, સાંભળજો તમામ મારો દીકરો છે એમ વિચાર ન કરતા જાય. પ્રસંગે તો ઘણી વાતો કરી છે. આર્ય સુભાગનો સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોત તો ઘણો ઉપકાર થાત, પણ પિતાની દ્રષ્ટિએ નહીં. પણ ભાવિ પ્રબળ છે, કાંઈ થાય છે પ્રસંગ બને છે એનું બળવાન પણ છે, એમાં ફેરફાર કરવાનો ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનો અધિકાર નથી. ભાવિ એવું પ્રબળ છે, તે માટે ઉપાય એ છે કે તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને જીવને વિશે તે ગુણો ઉત્પન્ન થાય એવું વર્તન કરવું. તે માટે ઉપાય એ છે કે તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને હવે તો કઈ લાગ્યા કે છે પહેલા ગયા તો હવે તો શું કરવું, એનો કોઈ ઉપાય નથી. સમાગમ તો છે નહીં, ફક્ત પણ એમના ગુણોની તો ખબર છે કે નહીં કે હતા ત્યારે આવા ગુણવાન હતા, એવા તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને જીવને વિશે તે ગુણો ઉત્પન્ન થાય એવું વર્તન કરવું. એ પણ સરળતા છે સુભાજીભાઈ, એની સરળતા. કોઈ પણ મુમુક્ષુ જીવે સ્મરણમાં લઈને પણ ઉત્પન્ન કરવા જેવી વાત છે. આ મનુભાઈને કાગળ નથી લીધું, સત્પુરુષ પ્રત્યેની અર્પણતા અને ભક્તિ અને એમની જે સરળતા, એ તો આંગે જ કોઈ મુમુક્ષુમાં જોવા મળે એવી બહુ મોટી વાત છે. તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને જીવને વિશે કે પોતાને વિશે તે ગુણો ઉત્પન્ન થાય એવું વર્તન કરવું, એટલા માટે સ્મરણ કરવું. વંદે તદગુણ નિયમિતપણે નિત્ય સદગ્રંથનું વાંચન તથા મનન રાખવું યોગ્ય છે. શું કરવું તમારી પ્રવૃત્તિમાં, પ્રત્યક્ષ યોગ તો એમનો છે નહીં, તો કે સદગ્રંથનું સદશાસ્ત્રનું નિયમિતપણે રોજ રોજ નિયમિતપણે એમ આપણે વખત મળે ત્યારે વાંચી લઈશું એમ નહીં, વખત મળે ત્યારે વાંચી લઈશું એમ નહીં, હું નિયમિતપણે કે આટલો ટાઈમ તો રોજ મારે આ જ કરો. બધા કામ પડતા મૂકીને બધાને બધા કામને ગૌણ કરીને મુખ્યપણે મારે આ કામ કરવું છે એનો નિયમ રાખો. અને નિત્ય એટલે હંમેશા રોજ એવું વાંચન તથા મનન રાખવું યોગ્ય છે. પુસ્તક વગેરે કાંઈ જોઈતું હોય તો અત્રે મનસુખને લખું. એમના ભાઈ છે, નાના ભાઈ, તમારે કાંઈ પુસ્તક જોતું હોય તો તમે અમને લખજો, એટલે નાના ભાઈ મેં અત્રે એટલે અમને લખજો. એ લખવાની પદ્ધતિ છે, અત્રે આમ છે એટલે અમારે આમ છે અત્યારે, અત્રે બધા ખુશી મજામાં છે એટલે કે અમારા ઘરે બધા મજામાં. પત્રમાં એવું લખાય તમારા મનસુખ નાના ભાઈ મેં લખ્યું તે તમને મોકલી આપશો. પુસ્તકો જોતા હશે તો તમે વાંચન તો તમે રાખજો, નિત્ય અને નિયમબદ્ધપણે વાંચન તો તમે કોઈ પણ વિમુક્તિ માટે એ વાત પણ લાગુ પડે. છેલ્લે પૂર્ણ કરવા માટે સાતસો ને 95 છે મુનિશ્રી વિનુજી પણ શુભેચ્છા સંપન્ન શ્રી મનસુખ પુરુષોત્તમ આદિ શ્રી ખેડા ઉતરાશે એમાં મુખ્યમાં ખેડામાં અત્યારે ચોમાસું છે ને, ચોમાસામાં એક જગ્યાએ સંપ્રદાયના સાધુ રહે, એ રીતે સાધુ વિશ્વમાં હતા એટલે આ ચાર પાંચ ખેડામાં ચોમાસું હશે. ત્યાંના જે માણસ હોય તેની પાસે ત્રી પત્ર લખાવતા હોય, કાગળ મેળવ છે. તમારી તરફ વિચરતા મુનિ શ્રીમદ લલ્લુજી આદિને નમસ્કાર પ્રાપ્ત થાય. કદાચ આજુબાજુના ગામમાં ચોમાસું કર્યું હોય, ત્યાં પોસ્ટ ઓફિસમાં હોય તો અમને પણ પત્ર લખવા. આ નામ બહુ નથી આવતું, નવું નામ છે, બહુ પરિચયમાં નથી, નામ બહુ પરિચયમાં નથી. મુનિશ્રી દેવકરણજીના પ્રશ્નો મળ્યા હતા, તેમને વિનય સહિત વિદિત કરશો કે મોક્ષ માર્ગ પ્રકાશ વાંચવાથી કેટલું સમાધાન તે પ્રશ્નનું થશે. 792 માં પણ મોક્ષ માર્ગ પ્રકાશ વાંચવાનું એમને ભલામણ કરી છે. આ પત્રમાં પણ એ વાત એમણે દોહરાવી છે. અઠવાડિયા પછીનો પત્ર છે, પૂનમનો કાગળ છે આ બધા. અને તે સમયે એમના પ્રશ્નનું સમાધાન મોક્ષમાં પ્રકાશમાંથી થશે. અને વિશેષ સ્પષ્ટતા સમાગમ અવસરે થવા યોગ્ય. પારમાર્થિક કરુણા બુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણના સાધનના ઉદ્દેશતા પુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય. પારમાર્થિક કરુણા બુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણના સાધનના ઉદ્દેશતા જે છે, એવા કોઈ પુરુષ હોય કે જે આત્મકલ્યાણના સાધનનો ઉપદેશ કરે, નિષ્પક્ષપાતપણે કરે, કોઈ કારણ વિશેષથી ન કરે. એટલે કે એક જ હેતુ હોય, આત્મકલ્યાણ સિવાય બીજો કોઈ એ વાતની અંદર હેતુ ન હોય, ન હોય એવી પારમાર્થિક બુદ્ધિ આત્મકલ્યાણની હોય, એવા ઉપદેશતા પુરુષનો સમાગમ. આ બધો વિશેષણ એ પુરુષને લાગુ પડે છે, ઉપદેશતા પુરુષને લાગુ પડે છે કે જે પારમાર્થિક બુદ્ધિથી ઉપદેશ કરતા હોય, નિષ્પક્ષપાતપણે ઉપદેશ કરતા હોય અને એ રીતે માત્ર કલ્યાણના સાધનનો જ ઉપદેશ કરતા હોય. ઉપદેશનો પ્રકાર કેવો હોય એમને, એવા પુરુષનો સમાગમ કરવું કર્તવ્ય છે, તેવા પુરુષની ઉપાસના પણ કર્તવ્ય છે અને તેમની આજ્ઞાનું આરાધન પણ કર્તવ્ય છે. સમાગમ કરવો, તેમની ઉપાસના કરવી એટલે બહુમાન કરવું અને જે આજ્ઞા આપે તેનું આરાધન કરવું. આજ્ઞા વિરુદ્ધ જવું નહીં, વિકલ્પ વિરુદ્ધ જવું નહીં, કે જે કહે તે સંમત કરવું. તેવા સમાગમના યુગમાં એવો સમાગમ ન મળતો હોય ત્યારે સત્શાસ્ત્રનો યથામતી પરિચય રાખવું, સદાચારથી પ્રવર્તવું. એવા સમાગમના વિયોગ હોય ત્યારે સત્શાસ્ત્રનો પોતાની મતિ અનુસાર પરિચય રાખવો, યથામતી પરિચય રાખવો. તો મતિની આગળ જઈને પરિચય રાખવાનો પ્રશ્ન હતો. એટલે કે પોતાથી વિશેષ મતિમાન હોય, નાની હોય, ગુરુ હોય, આચાર્ય હોય, એની આગળ જવાનો તારે પ્રશ્ન રહેતો નથી. માણસ દાખલ છે એ આમ ન હોવું જોઈએ, આમ ને આમ હોવું જોઈએ, આગળ શું પાક કરી તો નક્કી કર. યથામતી પોતાની મતિ અનુસાર એનું પરિચય રાખો, સદાચાર પ્રવર્તવો અને બાહ્ય પ્રવૃત્તિમાં પણ આચરણ બરાબર રાખો. ભગવાનને ઓળંગીને કોઈ આચરણ ન કરવું એ વિનંતી છે. ત્યાં પણ ઓમ કરી લઉં. લલુજીને પણ સત્તાશ્રમનું વાંચન કરવું અને સત્પુરુષનો સમાગમ કરવો એમની આજ્ઞામાં રહેવું એ આશ્રમ પ્રહલાદના નામે થશે પણ હું તો ભૂલીને અનુસરીને એવા મુદગર અને મણિરત્ન માળા એ બે પુસ્તકો હાલ વાંચવાનો પરિચય રાખે પત્ર પનાવ ત્યાંની અંદર પ્રશ્ન નથી કોઈ મુદ્દે પત્ર લખશે અને એમાં આ બે ગ્રંથો વાંચવાનો પોતે ભલામણ કરી શકે છે એ કયું આ મુમુક્ષુને કયા પ્રકારના ગ્રંથનું અત્યારે વાંચન કરવું યોગ્ય છે તે પણ એમના સાથી શોધના અને એટલા માટે કોઈને આ પુસ્તક વાંચવાનું છે તો કોઈને હિન્દી પુસ્તક વાંચવાનું છે. એ બે પુસ્તકમાં ભવના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારો બતાવ્યા છે. આ બે ગ્રંથની અંદર કોઈ વિશેષ વાત છે તમારે ધ્યાન દેવા જેવી એમ કહે એને વાંચવા માટે ભલામણ કરી છે. એને ધ્યાન દેવા જેવી વાતો છે કે એમાં મોહ સંબંધીની જે વાતો લખી છે અને આત્મસાધન સંબંધીની આત્મકલ્યાણના સાધનની વાતો લખી છે. એમાં કેટલીક વાતો ઉત્તમ પ્રકારની વાતો છે એ તમારે ધ્યાન દેવા જેવી છે. વર્તમાન લેવા જેવી છે એટલે એ વિષય આવે ત્યારે તમે ખાસ લક્ષ્મી આપજો એમ કહ્યું. એ પત્ર વ્યવહારમાં પણ પત્ર દ્વારા જે સત્સમાગમ થતો હતો એમાં પણ આવી વિશેષ વાતો એમને બતાવી
પછી
ખબર નથી. આપણે કેટલાક પુસ્તકો હાથમાં નથી આવ્યા એવા પુસ્તકો એમને હાથમાં આવ્યા હજુ ને ક્રિયા કોષ ને એ બધા દિગંબર પુસ્તકો પ્રચલિત નથી. બે ત્રણ લોકો જે પ્રકાશિત કર્યા છે પદાર્થમાં સત્રાંક આપશો અને સંસ્થાને એ પણ સૌભાવ તમે પૂરો થઈ શકે સૌભાગ્યના પુત્ર એટલે પહેલો પત્ર પૂનમનો હતો ત્યાર પછી અઠવાડિયે એમને પણ થશે. કાગળ મળ્યો છે શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે શ્રી સૌભાગ્યના વિયોગથી તેમને સૌથી વધારે ખેદ થવા યોગ્ય છે. એમના જે મિત્ર હતા એનો વિયોગ કયો છે એનો વધારે ખેદ એમને મિત્રો કયો છે. કૃપાઉદ્દીનો પત્ર છે તમને યાદ કર્યા છે એમને જે પોતાનું પરિણામ મુખ્યપણે ચાલતું હોય જ માણસકીય વાત ગમે તે ચાલતી હોય પણ અંદર જે મુખ્ય થતો હોય તે જ વાત બહાર આવી જાય. એમને સુભાષભાઈના વિરોધ કરતા હશે જ્યારે મળે ત્યારે એક બળવાન સત્સમાગમનો યોગ જેવા છે આત્માર્થીના અંતઃકરણમાં બળવાન છે એ થવા યોગ્ય બળવાન સત્સમાગમ નો યોગ જોયો. ભગવાનભાઈ જેવા નો સમાગમ તો આમ હતું ડુંગરભાઈ ના સમાગમ થી સુભાગભાઈ ને થોડું ગ્રહિત વિચારતી જેવી પરિસ્થિતિ હતી. બંને સ્થાનક વાસી હોવા છતાં વેદાંત બાજુ થોડા ખેંચાઈ ગયા હતા અને ચમત્કાર માટે બીજા ત્રીજામાં વ્યામો હવે કૃપાળુદેવ નો બળવાન યોગ મળ્યો તો સુભાષભાઈ માં ફેર પડ્યો અને ડુંગરભાઈ માં પણ ફેર મેદો ફોર્સ પ્રિવેલ. જમ્મુ બાજુ થી જોર થી ઠક્કો વાગે એ બાજુ મને ધકેલા હોય, ભલે હામાં હામાં ધક્કા વાગતો હોય પણ જેનો ધક્કો ધક્કો જોર વાળો હોય એ બાજુ થશે. સંઘ ની અંદર એવું છે, એ ગુણી હોય એ વધારે ગુણવાન હોય, એક અવગુણી હોય અથવા ઓછા ગુણવાન હોય, પણ એ બળવાન હોય એની અસર બીજા ઉપર આવે. ગુણવાન બળવાન હોય તો અવગુણી ને સુધરવું પડે. અવગુણી બહુ તીવ્ર હોય એટલે બળવાન એનો સંગ ન છોડે, અને ગુણવાન એનો સંગ ન છોડે એને અવગુણ ઉત્પન્ન થવા માટે એને નુકસાન થાય. આવું છે એમને જે ખેલ વ્યક્ત કર્યો એના ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે કે એક બળવાન સમાગમનો તેમને વિયોગ થયો, વિયોગ થયો એટલે વિયોગ થયો, અને તેથી આત્માર્થીના અંતઃકરણમાં બળવાન પણ એટલે વિશેષપણે તે થવા યોગ્ય છે. એમને તો ખરેખર સમાગમ જીવો છે એમને તો વધારે દુઃખ થાય એ સંભવિત છે. તમે લહેરાભાઈ મગન વગેરે સર્વમુક્ષુઓ નિરંતર સત્શાસ્ત્રનો પરિચય રાખવાનું શીખશો. ઠીક, એક પત્રમાં શું વાત આવે છે કેમ કે પોતાને ખ્યાલ છે 30મું વર્ષ છે, હવે પોતે કોઈને સમાગમમાં પણ આવવા બહુ માગતા, પોતાના રસ્તે જવા માગે છે, સમાગમ છોડીને આગળ વધવા માગે છે. પ્રસંગ દશા તરફ તો મુમુક્ષુએ શું કરવું કે તમે ભેગા થઈને સત્શાસ્ત્રનો પરિચય રાખ્યો અને એ રાખવાનું ચૂકશો નહીં. તમે અમે એમ કહીએ કે એ પરિચય રાખવાનું ચૂકશો નહીં. જ્યાં ચુંબકભાઈ વગેરે એમના દીકરા લહેરાભાઈ પણ એમના સુભાષભાઈના સમાગમમાં આવેલા હતા, ચુંબકભાઈ તો કોઈ પરિચય કરશે કારણ કે તમારે ત્યાં મુમુક્ષુઓનું એક ગ્રુપ છે નામ એવું, તો તમે સાથે મળીને સત્શાસ્ત્રનો નિરંતર નિયમિત રીતે પરિચય કરજો એ વાત તમે ચૂકશો નહીં. ભલામણ આપી છે કે નહીં? આ બધા મુમુક્ષુને લાગુ પડે છે. સત્શાસ્ત્રનો પરિચય રાખવો એ તમામ મુમુક્ષુને લાગુ પડે. દૂર રહેતા હોઈએ, મંદિર દૂર પડતું હોય, સાધે કુટુંબ દૂર પડતું હોય, શું કરવું? અમદાવાદમાં કરવું છે, દૂર દૂર રહેવા ગયા ત્યાં અને આજુબાજુમાં નજીકમાં રોજ શાસ્ત્ર પરિચય રહે, શાસ્ત્ર સ્વાધ્યાય સામૂહિકપણે રહે, વિચાર વિમર્શ થાય, વિચારોને આપલે થાય, સચ્ચાઈ વાતને એ પ્રકારની અંદર હંમેશા કંઈક ગોઠવણી કરી લેવી. દુકાન ગમે એટલું દૂર હોય, કારખાનું ગમે એટલું દૂર હોય તો ત્યાં જાય. માણસ મુંબઈમાં રહેતો અને વાપીમાં કારખાનું કરે, વલસાડમાં કરે, પુનામાં હોય કારખાનું, ત્યારે ઇતિહાસ છે અમે તો જોઈએ, અમારે ખબર છે માધવનગર કેટલું દૂર છે, કે 250 માઇલ દૂર છે. એક ભાઈ ક્યાં રહે અથવા તો એક માણસ સારો રાખે છે, આટલું નથી આ તો મારી આવી જરૂરત હોય તો માણસ દૂર પણ જાય છે. સત્સમાગમની જરૂર નથી એટલે અમને દૂર પડે છે, અમારે આગવું પડે છે, અમે પહોંચી શકીએ એમ નથી. એમ કરીને માણસ સત્સમાગમને ટાળે છે, એને સંસારની પ્રીતિ ને રુચિ એટલી બધી હોય છે કે એને ખત કાઢવો ગમતો બરાબર. પોતાનું સ્વતંત્ર વાંચન પણ હોવું જોઈએ, વિચાર પણ સ્વતંત્ર હોવા જોઈએ, અને સત્સમાગમમાં વિચારોની આપલે પણ બરાબર. અને બહુ મધ્યસ્થાથી વિચાર કરીએ, મારા અભિપ્રાયથી આ બીજું કે છે માટે એનો નકાર કરવો એ પદ્ધતિ નહીં. તમે એમ કહો સ્વીકારી અને ગુરુ દોષનો વિચાર કરો. અમને એમ લાગે છે કે આમાં તો નુકસાની વાત છે, અમે નફો કેવી રીતે થાય, લાભ કેવી રીતે થાય બતાવો, પછી આપણે એની તુલના કરીએ શું કે આ બરાબર ગણાય કે આ બરાબર ગણાય. માર્ગદર્શન નો વિષય તો એટલો બધો પત્ર માંથી નીકળે છે, મુમુક્ષુને યોગ્ય માર્ગદર્શન શાસ્ત્રો માંથી ગોતવી કઠણ પડે, એવા પ્રકારો શાસ્ત્ર માંથી જડે ને એવા પ્રકારો કુદરતી રીતે આવી જાય.
માર્ગદર્શન વગર આગળ ચાલે ક્યાંથી, લાભ ક્યાંથી થાય? માર્ગદર્શન વગર
નિરંતર સત્શાસ્ત્ર નો પરિચય રાખવાનું શીખો ને કોઈ કોઈ પ્રશ્ન અત્રે લખો છો તેનો ઉત્તર ઘણું કરીને હાલ લખવાનું થતું નથી, તેથી કાંઈ પણ વિકલ્પમાં ન પડતા અનુક્રમે તે ઉત્તર મળી જશે એમ વિચારવો. તમે લોકો કોઈ કોઈ અહીંયા પ્રશ્નો લખો છો અને એનો ઉત્તર નથી આપતા તો તમે કાંઈ શંકા પ્રશંકા કરશો ને વિકલ્પ કરશો ને બીજા વિકલ્પમાં એટલે તર્ક વિતર્કમાં ન પડતા અનુક્રમે એટલે આગળ ભવિષ્યમાં ત્યારે પણ અમને કેટલા થતા એનો ઉત્તર લખશું આશા રાખીને તમે શાંતિ અથવા ધીરજ રાખો. બીજો વિકલ્પ નહીં કરતા, અધીરજથી કોઈ બીજો વિકલ્પ નહીં કરતા. કેમ જવાબ નહીં એવો હોય, શું કારણ હશે, તબિયત તો બરાબર હશે ને, નારાજ તો નહીં થયા હોય ને, આપણી ભૂલ તો નહીં થઈ હોય ને, બીજું કોઈ કોઈ કાંઈ આપણા વિશે કીધું તો નહીં હોય ને, કાંઈ વિકલ્પ કરશો નહીં. થોડા દિવસ પછી ભણું કરીને શ્રી ડુંગર પ્રત્યે એક પુસ્તક તેમને નિવૃત્તિનું પ્રધાનપણું રહે તેવું વાંચવા અર્થે મોકલવાનું થશે. આ પત્રમાં આ સમાચાર ડુંગરભાઈ માટે એમને મોકલાવ્યા છે કે થોડા દિવસ પછી ઘણું કરીને શ્રી ડુંગર પ્રત્યે એક પુસ્તક મોકલવું છે કે જેમાં નિવૃત્તિનું એમને પ્રધાનપણું રહે, મુખ્યપણે નિવૃત્તિ તરફ વિશેષ રહે એવું વાંચવા માટે એ હેતુથી મોકલવું છે. હેતુ પણ આરે આરે પોતે નીકળતા જાય. આ એક સરળતાનો પ્રકાર છે કે પોતે લગભગ જે જે સ્ટેટમેન્ટ કરે છે, જે જે વાત લખે છે, એ વાતની પાછળ, એ વાત લખવા પાછળ પોતાનો હેતુ શું છે એ સ્પષ્ટ કરતા જાય છે. આ એક સરળતાની વિશેષતા છે. અસરળતામાં શું થાય કે માણસ વાત બોલી નાખે ને પોતાનો હેતુ છુપાવે, પોતાનો હેતુ વ્યક્ત ન કરે, ભલે ભલો ગોતે છે પડે, ભલે પડે અથવા ભલે આગળ કઈ બને તો પોતાનો હેતુ સ્પષ્ટ ના પડે. ત્યારે સરળતાથી નાનામાં નાની વાત છે. આ તો પુસ્તક મોકલવું તો બહુ સાધારણ વાત છે, તો કે હું જે પુસ્તક મોકલવા માંગુ છું એમાં એમને નિવૃત્તિનું પ્રધાનપણું રહે તે અર્થે હું વાંચવા મોકલું છું. સાથે સાથે કહેતા જાય શીખવાનું કેટલું મળે છે આમાંથી સરળતાની દ્રષ્ટિએ જે વાત પોતે કહે છે એ વાત પાછળ પોતાનો દ્રષ્ટિકોણ છે, પોતાનો હેતુ છે એ કહેતા જાય છે. આ કારણથી હું આ વાત તમને કરું છું. તમે એ કારણથી વિચારો તો એને બીજી બાજુ જવાનું કારણ રહે, પોતાની વિધિ પ્રમાણે વિચારી લો.
ભગવાનભાઈને ટ્રીટમેન્ટ આપે છે એ બધી આપણને
આમ દરમ
એવી રીતે ડુંગરભાઈ આપાથી આપણને શરૂ કર્યા.
આમ તો જે છે મનુષ્ય હોય તેને બધાને એની યોગ્યતા પ્રમાણે એ બહુ સારી રીતે તો ભાગભાઈ પ્રત્યે એમને વિશેષ કૃપા હતી એને કારણે કે શ્રીભંગની યોગ્યતા વિશેષ અને એ યોગ્યતા વિશેષને લઈને સૌભાગ્યભાઈએ પરિચય પણ વધારે કર્યો. નહીં તો 6-7 વર્ષનો જ ગાળો છે બેના પરિચયનો. 23મા વર્ષે પરિચયમાં આવ્યા છે, 30મા વર્ષે તો એ પોતે ફોર્મમાં ચાલ્યા ગયા છે. બરાબર, એ 7 વર્ષની અંદર પણ એમને પરિચય પૂરો છે. 900 જેટલા પત્રો લખ્યા છે, 900-1000 પત્રો લખ્યા છે 7 વર્ષ. એટલે એક વર્ષમાં 60-70 પત્રો લખ્યા છે, મહિનાના 5-7 કાગળ લખી નાખ્યા. ઓછામાં ઓછા વધારે લેખાવ તો ના નહીં અથવા તનમાં તો ઓછામાં ઓછા પત્રો લખાય છે. એકાગ્ર તો લખે જ નહીં, તો રોજ લખે નહીં તો એકાગ્ર બીજે દિવસે તો કાગળ લખતો જ નથી. અથવા એમ કહેવાય કે એમનો દેહ સાહ્યમાં હતો, આત્મા એમનો કૃપાચરણમાં હતો. દેહ સાયલામાં હતો ને આત્મા ત્યાં હતો, જીવ ત્યાં ચોટેલો હતો. નથી કહેતા ભાઈ એનો જીવ ત્યાં વળગેલો. એટલી સત્પુરુષ ભગવાન રૂપ સત્પુરુષ એની એટલી મહત્તા. જીવ ક્યાં ત્યાં વળગેલો રહે, જીવ ત્યાં ને ત્યાં એમનો વળગેલો થયા છે. પછી ઉદયનો રસ્તો તક ન હતો કયો વિષયની મુખ્યતા છતાં બીજા વિષયોના રસમાં મંદતા આવ્યા વિના તો સત્પુરુષની અતિ મુખ્યતા થાય અને ત્યારે ત્યાં જીવ વળગેલો રહે અને એને લઈને ઉદય રસમાં ફિકાપણું આવી જાય, નિરસપણું આવી જાય, તો એ આપણું જીવ છે નિર્મળતાનું કારણ થાય છે. જ્ઞાન નિર્મળ થાય એની જે વિખ્યાતો છે એ પણ એનો અનુભવ પણ ઘટી જાય. એ પ્રકારનો લાભ સત્પુરુષના અવલંબને સત્પુરુષની મુખ્યતા એ સહેજે સહેજે મુમુક્ષુને થાય છે. એટલા માટે એમને સત્પુરુષની ભક્તિ જે વધારે પ્રવૃત્તિ છે એનું કારણ એ છે કે આવો જે લાભ છે એ ન ખબર પડે એ રીતે પણ એ લાભ થાય છે. જેમ કેટલું નુકસાન ખબર ન પડે એ રીતે થઈ જાય, એમાં લાભ પણ
ભગવાન નો જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો.